നമോരിഹന്താണം നമോണം നമോ ആയരിയാണം നമോ ഉവജ്ജായാണം നമോ ലോയേ സബ്ബസാഹുണം ഏതോ പഞ്ച നമുക്കാരോ സർവപാപപ്രണാശനോ മംഗളാണം ച സവേതിം പരമം ഹവൈ മംഗളം മംഗളം ഭഗവാൻ വീരോ മംഗളം ഗൗതമ പ്രഭോ മംഗളം സ്ഥൂലിഭദ്രാജ ജൈനധർമ്മോസ്തു മംഗളം ഓംകാര ബിന്ദു സംയുക്തം നിത്യം ധ്യായന്തി യോഗിനാ കാമദം മോക്ഷദം ചൈവ ഓംകാരായ നമോ നമഃ അജ്ഞാനം തിമിരാന്ധാനം ജ്ഞാനാഞ്ജന ശലാകയാ നേത്രമുന്മീലിതം യേന തസ്മൈ ശ്രീ ഗുരവേ നമഃ. અનંત જ્ઞાની તારક તીર્થંકર પરમાત્મા શ્રી મહાવીર દેવે જગતના જીવોના બોધ માટે આ વર્તમાન ધર્મ શાસનની સ્થાપના કરી છે. એ શાસનની અંદર ઘણા મહાપુરુષો થઈ ગયા. એવા જ એક મહાપુરુષ સવારના મેં વાત કરી હતી, ઉપાધ્યાય યશો વિજયજી મહારાજ. શાસ્ત્રના પરમાર્થને પામેલા છે, આગમોનો અભ્યાસ છે, પણ એમને સાથે જગતના જીવો માટે અપાર કરુણા છે. હું તો ભણ્યો છું, પણ જે લોકો આ જ્ઞાનને ભણશે નહીં, જે લોકો સુધી આ જ્ઞાન પહોંચશે નહીં, એમની હાલત શું થશે? તો એમના માટે એમણે જેટલી પણ સ્ટડી કરી હતી, જેટલા આગમોનો અભ્યાસ કર્યો હતો, જેટલો જૈન ધર્મ એમણે ભણ્યો હતો, એ બધાનું સાર એક જ સૂત્રની અંદર આપી દેવાની એમની ઈચ્છા છે. એક જ એવો ગ્રંથ બનાવું, એમાં આખા એ શાસ્ત્રોનો નિચોડ કરી દઉં, કે લોકો ખાલી એક ગ્રંથ ભણે, એક ગ્રંથને જીવનમાં ઉતારે, તો એ આખા શાસ્ત્રોનો સાર એની અંદર આવી જવું જોઈએ. એવી ઉત્કૃષ્ટ કરુણા બુદ્ધિથી એમણે જ્ઞાનસાર ગ્રંથ બનાવ્યો. જ્ઞાનસાર ગ્રંથનો નામ પણ એવો છે, જેટલું પણ પરમાત્માનું જ્ઞાન છે એ બધાનું સાર એટલે આ જ્ઞાનસાર. આ ગ્રંથની અંદર એક બે ટોપિક નહીં, ત્રણ ચાર નહીં, ટોટલ 32 ટોપિક, 32 અલગ અલગ વિષયો એમણે એની અંદર આવરી લીધા. એ વિષયોની ગોઠવણી પણ ખૂબ જ સુંદર રીતે કરી છે. એક એક વિષયને સમજાવવા માટે 8-8 શ્લોક મૂકે. 32 વિષયો છે, એક એક વિષયના 8-8 શ્લોકો છે. એમાં અમુક અમુક વિષયો ખૂબ જ હાઈ લેવલના, આપણા સમજમાં પ્રાથમિક કક્ષાએ ઓછા આવે એવા, પણ ગૂઢાર્થથી ભરેલા અને ખૂબ જ ઉત્કૃષ્ટ વિષયો છે. એમાંથી અમુક જે મહત્વના વિષયો છે ને, એ આજે આપણને ખૂબ જ સંક્ષેપથી જોવાના છે. આવા મહાપુરુષો છે ને, એમના એક એક વાક્યોમાંથી કેટલું નીકળી શકે, એમનો એક એક શ્લોક લઈએ તો એક એક દિવસ ચાલી શકે. વિચાર કરજો, એવા 8 શ્લોકો લઈએ તો એક જ અષ્ટક આ પર્યુષણ દરમિયાન થાય, એવા તો 32 અષ્ટકો છે. એટલે મહાપુરુષોની જે પણ ભાષા છે, જે એમની વાતો છે, એ બધી ગૂઢાર્થવાળી. ભગવાન શું છે? ભગવાને આ બધું કઈ બધાને કઈ કહેવા માટે ભગવાન બેઠા નથી. ભગવાનને ગણધર્વોએ પૂછ્યું કે દૈવમ કિમ તત્વમ, કે ભગવાન તત્વ શું છે? ભગવાને ખાલી ત્રણ જ શબ્દો કહ્યા, ઉપનેયવા, વિઘ્નેયવા અને ધુવેયવા. બધું ઉત્પન્ન થાય છે. પહેલી વાર જયારે ગણધરોએ પૂછ્યું ને ત્યારે ભગવાને કહ્યું ઉપનેયવા, બધું જ ઉત્પન્ન થાય છે. ગણધર ને હજી મનમાં ડાઉટ રહી ગયું કે બધું ઉત્પન્ન થતું હોય તો પછી આ આ સૃષ્ટિ સમાય કેવી રીતે, ઉત્પત્તિ 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 જ હોય તો આખી સૃષ્ટિ ક્યારેક તો ટૂંકી પડી જાય. ત્યારે ફરી પાછા ભગવાનને પૂછ્યું ભૈવમ કિમ તત્વમ, ભગવાને કહ્યું વિઘ્નૈવા. વિઘ્નૈવા એટલે બધું વિનાશ પામે છે. પાછો ગણધરોને સંદેહ થયો કે બધું ઉત્પન્ન થાય છે અને બધું વિનાશ જો પામી જતો હોય તો અત્યારે આ બધું દેખાય છે એ શું છે. ત્યારે ભગવાનને ફરી પાછો પૂછ્યું ભગવાન તત્વ શું છે, તો ભગવાને કહ્યું ધુવૈવા, એટલે બધું સ્થિર રહે છે. આટલા ગૂઢાર્થ વાળા રહસ્યો આ ત્રણ શબ્દ ભગવાને ખાલી કહ્યા, એમાંથી આ ગણધર ભગવંતોએ 48 મિનિટની અંદર આખી દ્વારસાંગી, બધા જ આગમો, બધા જ શાસ્ત્રો એમણે 48 મિનિટની અંદર પોતાના મનની અંદર બનાવી. ગણધરો પાસે બીજ બુદ્ધિ હોય, બીજ બુદ્ધિ એટલે બીજમાં જેમ વૃક્ષ બનવાની તાકાત છે એવી રીતે ગણધરને ત્રણ શબ્દમાંથી આખો દ્વાદશાંગી રૂપ વૃક્ષ ઉગાડવાની શક્તિ છે. હવે એ ગણધર ભગવંતોએ બધી રચના કરી આગમોની, મનની અંદર રચના કરી છે. ત્યારે બધા કઈ લખવાનું કઈ સાધન વગેરે એટલે લખવાની સિસ્ટમ હતી જ નહીં. એ પરંપરા ગુરુ પરંપરા હતી જ્ઞાનની. ગુરુ પોતાના શિષ્યને આપે, શિષ્ય એના શિષ્યને આપે, એના શિષ્ય એનાથી નીચે આપતા જાય, એટલે આવી રીતે મુખ પરંપરા હતી. ગુરુ શિષ્ય દ્વારા મુખપાઠ રીતે આ બધા આગમો નીચે ઉતર્યા. પણ પછી 980 વર્ષ જયારે ભગવાનના નિર્વાણને ગયા ત્યારે બધાના માઇન્ડ એવા થવા લાગ્યા કે બધા કઈ કઈક અંશે બધું ભૂલવા લાગ્યા. આટલું બધું યાદ રહેતું નહોતું. ભણાવનાર પણ ભૂલતા ગયા અને ભણનારને પણ એટલું બધું યાદ રહેવું અશક્ય લાગ્યું. એટલા માટે દેવર્ધી ગણિત સમાજ શ્રમણને 500 આચાર્યોને બોલાવ્યા અને જેને જે આવડતું હતું એ આચાર્ય બોલતા જાય અને એમના શિષ્યો બધા લખતા જાય. 12.5 વર્ષ સુધી સતત લખાણ કર્યું છે તો પણ એ ખાલી જીન શાસનનો બિંદુ માત્ર છે. કેટલો છે? આખા સાગરની સામે એક ડ્રોપ જ છે. અહીંયા ગણધર ભગવંતોએ રચના કરી પણ લોકોને વિશ્વાસ કેમ દેશે? આપણે જેમ કહીએ ને કે નાનકડી વાત હોય અને આપણે એની અંદર મીઠો મરચી મસાલો નાખીને પછી એ વાતને તરતી મૂકીએ, એટલે લોકોને વિશ્વાસ કેમ થાય કે આ ભગવાને જે વાત કહી છે એ પ્રમાણે જ એમણે બધું વિચાર્યું છે, એ પ્રમાણે જ એમણે શાસ્ત્રો બનાવ્યા છે. તો પછી ભગવાને એની ઉપર સીલ માર્યું એટલે સાઇન કરી. સાઇન કેવી રીતે? તો ગણધર ભગવંતોને બોલાવ્યા, એમના માથા ઉપર રાજશેઠ નાખ્યું કે તમે જે રચના કરી છે એ બધી ઓકે છે. એટલે ત્યાંથી આ જ્ઞાન પરંપરાની શરૂઆત થઈ. એના પછી એ જ પરંપરાની અંદર મહાપુરુષો થઈ ગયા અને એ મહાપુરુષોના બધા જ જ્ઞાનનો નિચોડ આ એક ગ્રંથ જ્ઞાનસારની અંદર બતાવવાનો. 32 વિષયો છે. આત્માના ઉત્થાન માટેનો આખો ક્રમ છે. જે સંસારમાં આત્મા ભટકી રહ્યો છે ત્યાંથી ઉપર ચડી 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 ચડીને મોક્ષ માર્ગ સુધી પહોંચવાનો આખો ક્રમ છે. એક એક જે અષ્ટક છે, એક એક ગુણને, એક એક વિષયને લઈ એનો સહારો લઈને મોક્ષ માર્ગ સુધી પહોંચી શકાય છે. પણ બધા કરતા પહેલો વિષય જે છે, કયો છે? ખ્યાલ છે કોઈને? મહેન્દ્રભાઈ યાદ નથી. તમે કોઈ પણ તમને કાર્ય કરવું હોય પહેલા તમારો ધ્યેય નક્કી કરવું પડે. વર્તમાન સમયની અંદર શું કહેવાય? ગોલ સેટિંગ. કોઈ પણ કાર્ય અહીંયાથી
ઇન્ડિયા જવું હોય અને તમે કોઈ પણ ફ્લાઇટ ની અંદર બેસી જાઓ તો ઇન્ડિયા પહોંચી જાઓ. સેંકડો ફ્લાઇટો હોય, કોઈ પણ ફ્લાઇટ માં બેસી જાઓ તો ઇન્ડિયા પહોંચી શકાય નહીં. પહેલા જે નક્કી કરવું પડે, મને ક્યાં જવું છે એ ધ્યેય થાય, મને ઇન્ડિયા જવું છે. એના પછી એ ધ્યેય તરફ જવાની ગતિ કરવી પડે, એટલે ઇન્ડિયાની ટિકિટ કઢાવવી પડે, ઇન્ડિયાની ફ્લાઇટ પકડવી પડે. એ માટે અહીંયાથી ઘરેથી નીકળવું પડે, ઘરનો મોહ છોડવો પડે. એ નહીં, મને અમેરિકામાં પણ રહેવું છે ને ઇન્ડિયામાં પણ જવું છે તો કેમ થાય? મોહનો ત્યાગ કરવો પડે. પછી એરપોર્ટ પર તમે જાઓ તો ત્યાં એ ફ્લાઇટ વિશેની જે પણ માહિતીઓ છે, જે પણ એ ફ્લાઇટ વિશેના જ્ઞાન છે, એ ગેટ ક્યાં જાય છે, કેવી રીતે ક્યાં ફ્લાઇટ મળવાની છે, એ બધું જ્ઞાન ગ્રહણ કરવું પડે. એવી જ રીતે એક એક વાતો એવી, એ પ્રકારની આપણે જે વર્તમાન સમયની અંદર કોઈ પણ ગોલને પહોંચવા માટે આપણે કરી રહ્યા છીએ, એ બધો જ ક્રમ આવી રીતે જ એની અંદર લેવામાં આવ્યો છે. તો પહેલું આ ગોલ સેટિંગ માટેનો પહેલો વિષય છે પૂર્ણતા. આપણને ધર્મ આરાધના દ્વારા, પરમાત્માની વાતો દ્વારા, પરમાત્માની પૂજા દ્વારા, પર્વોની આરાધના દ્વારા મેળવવું શું છે, આપણું ગોલ શું છે? મુક્તિ, મોક્ષ બધાને આવડે છે, દિલથી આવડે છે કે ખાલી ગોખ્યું છે? હે, ગોખાઈ ગયું છે. આ ગોખણ્યું જે જ્ઞાન છે ને એને શું કહેવાય ખબર છે? હે, પોપટિયું જ્ઞાન. પોપટિયું જ્ઞાન શા માટે કહેવાય? પોપટને છે ને જેમ શીખવવામાં આવે એવી રીતે બોલતો જાય, બાકી એને એનો અર્થ ખબર ન હોય, એના અર્થ સાથે એને લેવા દેવા ન હોય. એકવાર શું બન્યું હતું કે પોપટ પાંજરાની અંદર હતો, પણ એ પોપટ એકદમ ડાયો, એનો માલિક છે ને એને પાંજરાની બહાર પણ કરે તો એ ઘરમાંથી બહાર ન જાય, ઘરની અંદર જ રહે. તો માલિક છે ને બહાર ફરવા માટે જાય ને તો ઘરની અંદર એને ખુલ્લો મૂકી જાય. એને પોપટને શીખવી રાખ્યું હતું કે બિલ્લી આવે તો ઉડજા. શું? બિલ્લી આવે તો ઉડજાના, બિલ્લી આવે તો ઉડજાના. પોપટ સતત ભોખતો હતો, કોઈ પણ નવો વ્યક્તિ આવે ને તો પણ એ સંભળાવે, એટલે નવા વ્યક્તિને પણ લાગે કે આ સારું ભણેલો પોપટ લાગે છે. એક વખત એવું થયું, આ એના માલિકે એ પોપટને ખુલ્લો મૂકી દીધો અને સાચે જ બિલ્લી આવી, ત્યારે એ ખાલી બોલતો રહ્યો, બિલ્લી આવે તો ઉડજાના, બિલ્લી આવે તો ઉડજાના. કાંઈ ઉડવાનું પ્રયત્ન તો એને કર્યો જ નહીં, ખાલી બોલતો રહ્યો અને એ બિલાડી એને ખાઈ. એટલા માટે એને પોપટિયો જ્ઞાન કહેવાય. જ્ઞાન છે પણ એ જ્ઞાન આચરણમાં નથી, પરિણતિમાં નથી. મોક્ષ શું છે એ ખબર છે? મેં તમને કહ્યું હતું ને, નાના છોકરાને છે ને છોકરો જીદ કરે પણ એને એ વાત, એ વસ્તુ કેટલી મહત્વની છે એ એને ખબર નથી. તમારા હાથમાં પૈસા જુએ ને તો એ પૈસા એને જોઈએ, પૈસા મેળવવાની જીદ કરે, પણ એ પૈસાની વેલ્યુ શું એને ખબર નથી. તમે આપી પણ દો ને તો એની કાંઈ વેલ્યુ નથી. આપણે ભગવાન પાસે ઘડી ઘડી માંગી, મને મોક્ષ દે, મને મોક્ષ દે, મને મોક્ષ દે. ભગવાન મોક્ષ આપી દે તો તમે શું કરશો? મોક્ષ મેળવવું છે, મોક્ષ છે ને એ પૂર્ણ અવસ્થા છે. આપણે અત્યારે બધા અપૂર્ણ અવસ્થાની અંદર છીએ, જ્યાં સુધી કર્મ સહિત છીએ ત્યાં સુધી અપૂર્ણ અવસ્થાની અંદર છીએ.
અને મોક્ષ કર્મ રહિત પણ એટલે પૂર્ણ અવસ્થા. પહેલા તો અપૂર્ણ છીએ એવું આપણને લાગતું જ નથી. મારું ઘર, દુકાન, પરિવાર, આ તે બધું વેલ સેટ છે એટલે હું પૂર્ણ છું. એટલે પહેલી પાયાની સમજણ આપણી ખોટી છે. એટલે આગળની વાતો જે પણ કહીશું એ બધી સમજવા માટે ઠીક છે અત્યારે. પછી કોઈ તમને પૂછે એ યાદ નથી રહેવાનું. વાસ્તવમાં પરમાત્માની વાણી અનુસાર જીવને પૂર્ણ બનવા માટે ઝંખવું જોઈએ. જીવનો પ્રયત્ન શેના માટે? પૂર્ણ બનવા માટે. અને જે વસ્તુની તમને ઈચ્છા હોય એના તરફ તમારો પુરુષાર્થ. પૈસા કમાવવાની ઈચ્છા હોય તો પૈસા કમાવવા માટે તમે લાખો પ્રયત્ન કરો, તમે કેટલા કષ્ટ સહન કરો. ખબર છે કે ભણી ગણીને પૈસા મળવાના છે તો ભણવા માટે ક્યાં ને ક્યાં જાય, કેટલા કષ્ટો સહન કરે. ખાવા પીવાના ઠેકાણા ન હોય, રહેવાના ઠેકાણા ન હોય, પરિવારથી દૂર જઈને ભણે. તેના માટે પૈસાનું મહત્વ લાગે છે, પૈસા મેળવવાની ઝંખના છે. એટલા માટે અહીંયા પરમાત્મા કહે છે આ બધું તો ભૌતિક દ્રષ્ટિએ, તમારી દ્રષ્ટિએ, તમારી લેવલ પ્રમાણે તમને જરૂરી છે પૈસા. પણ સાથે આત્માનું ઉત્થાનનું શું? તમે આમને આમ રહ્યા કરશો કે પછી નીચે જશો કે પછી ઉપર જશો? ક્યાં જશો? નીચે નરક છે, ઉપર દેવલોક છે, અને અહીંયા મનુષ્યલોક છે. આ ત્રણેયની અંદર જ ભટક્યા કરવાનું છે કે આ ચક્કરમાંથી મુક્તિ પામવાની છે? ભગવાન કહે છે આ ચક્કરમાંથી મુક્તિ જો પામવી હોય તો પૂર્ણ બનવું પડે. જે પણ અપૂર્ણતા છે એ પૂર્ણ બનવું. અને આમ પણ જોજો, પૂર્ણ જે પણ વસ્તુ છે ને એની કાંઈ વિશેષતા અલગ હોય. વાસણ છે, વાસણ આપણે કહીએ ને ખાલી વાસણ વધારે વાગે, ખાલી વાસણ વધારે અવાજ કરે. એ ભરેલો વાસણ હોય તો એનો ભાર વધે, વજન વધે, અને વજનદાર કહેવાય. આવી રીતે આપણે અપૂર્ણ છીએ ને તો આપણી અવસ્થા કેવી છે? આપણો કાંઈ વજન પડતો નથી. પડે છે વજન? હે, જૈન સેન્ટરમાં વજન પડે? હે, જૈન સેન્ટરમાં કદાચ પડી જતો હોય પણ ઘરમાં ન પડે. આપણી અપૂર્ણ અવસ્થા છે. પરમાત્મા કહે છે પૂર્ણ અવસ્થા મેળવવા માટેની તમે ઝંખના કરો. અને એ પૂર્ણતા શું છે એ ભગવાન બતાવી રહ્યા છે. પહેલી ગાથાની અંદર કહ્યું છે ઐન્દ્ર શ્રી સુખ મગ્નેન લીલા લગ્ન નિવાખિલમ સચ્ચિદાનંદ પૂર્ણેન પૂર્ણમ જગદ વેક્ષતે. જેમ ઇન્દ્રની લક્ષ્મીના સુખમાં મશગુલ જીવ સંપૂર્ણ જગતને સુખી જુએ છે, તેમ સત ચિત્ત અને આનંદની અંદર પૂર્ણ જીવ જગતના સર્વ જીવોને જ્ઞાન દર્શન અને ચારિત્રથી પૂર્ણ જુએ. તમે જ્યારે ખુશ હો ને ત્યારે આખો જગત તમને ખુશીઓથી ભરેલું દેખાય, અને તમે જ્યારે દુઃખી હો ત્યારે એવું લાગે કે બધા શોકની અંદર મગન છે. એવી રીતે અહીંયા કહેવામાં આવે છે ઐન્દ્ર શ્રી સુખ મગ્નેન. આ જગતમાં, આ ભૌતિક જગતની અંદર ઉત્કૃષ્ટ સુખી કોણ? તો કહે છે કે ઇન્દ્ર. અને મેં તમને કહ્યું હતું કે ઇન્દ્રની મોજડીમાં જે હીરો છે એ હીરાની કિંમત કેટલી? આખા જગતની સંપત્તિ ખરીદી શકાય એટલી આ એક હીરાની કિંમત છે. એટલે આપણા કરતા તો કઈ ગણો વધારે. આવા ઇન્દ્રનું જે સુખ છે એ સુખની અંદર એ મસ્ત બનેલો છે તો એને આખો જગત સુખી જ લાગે છે. પણ જે વ્યક્તિ વાસ્તવમાં આ સુખી છે, જગત વાસ્તવમાં સુખી નથી એને લાગે છે, પણ તીર્થંકર જેવા જે જ્ઞાની પુરુષો છે એને તો આખો જગત
દુખી લાગી રહ્યો છે. એવી રીતે અહીંયા કહે છે કે સચ્ચિદાનંદ પૂર્ણેન પૂર્ણમ જગત વેક્ષતે. આપણે અત્યારે અપૂર્ણ છીએ, તેમ છતાંય સત ચિત અને આનંદ થી પૂર્ણ એવા પરમાત્મા આપણને પૂર્ણ સ્વરૂપે જોઈ રહ્યા છે. જેમ સુખી જીવને બીજા લોકો સુખી દેખાય, દુખી જીવને બીજા લોકો દુખી દેખાય, તેમ પૂર્ણ એવા પરમાત્માને આખો જગત પૂર્ણ દેખાય છે. ભગવાનની કરુણાની ધારા શા માટે? ભગવાનને જગતના સર્વ જીવો ઉપર વાત્સલ્ય ભાવ શા માટે? ભગવાન આપણને જુએ, આપણે તો કેટલા પાપી છીએ ખબર છે, છતાં પણ ભગવાનને આપણા ઉપર ક્રોધ ના આવે. આપણે જરા ખોટું કામ કરીએ ને એટલે આપણા મા બાપને ક્રોધ આવી જાય, આપણા ફ્રેન્ડ્સને ક્રોધ આવી જાય, આપણા સગા સંબંધીઓને ક્રોધ આવી જાય, આપણા મિત્ર સર્કલને ક્રોધ આવી જાય, આપણી કમ્યુનિટીને ક્રોધ આવી જાય. પણ ભગવાનને ક્યારે પણ કોઈના પ્રત્યે દુર્ભાવ આવતો જ નથી. શા માટે? ભગવાન સચ્ચિદાનંદથી પૂર્ણ છે. સત એટલે સત્ય, સાચી સમજણ એટલે સમ્યક દર્શન, ચિત્ત એટલે મનનો સ્વભાવ, મનનું જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન, આનંદ એટલે જ્ઞાન અને દર્શનની પરિણતિ, એની અંદર ઉત્કૃષ્ટ ખુશી, તે સમ્યક ચારિત્ર. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રથી જે વ્યક્તિ પૂર્ણ છે એ આખા જગતને પૂર્ણ સ્વરૂપે જુએ છે. મેં તમને વાત કરી હતી ને, કોઈના 99 ગુણો હોય અને એક અવગુણ એની અંદર દેખાઈ જાય તો પહેલા આપણે શું કેચ કરીએ? એક નાનકડો અવગુણ આપણને પહેલા દેખાઈ જાય એની સામે 99 ગુણો ઢંકાઈ જાય. આપણે તો કેટલા બધા અવગુણી છીએ, છતાં પણ ભગવાન આપણા પૂર્ણ સ્વરૂપને જુએ છે. ભગવાન પોતાના જ્ઞાનની અંદર 84 લાખ જીવાયોની ના દર્શન કરી શકે છે, બધા જ જીવોને જોઈ શકે છે, કોણ કેવો પાપી છે એ બધું જ પરમાત્મા જાણે છે. તેમ છતાં પણ ભગવાન એ બધા જ જીવોને પૂર્ણ સ્વરૂપે જુએ છે. કે અત્યારે ભલે આ અવસ્થાની અંદર છે, ક્યારેક અને ક્યારેક એનું જ્યારે સમય પાકશે ત્યારે એ પણ પૂર્ણ બનવાનો છે, એ પણ મારા જેવો જ આત્મા છે. ભગવાન આપણને પૂર્ણ જોવા માટે તૈયાર છે, પણ આપણે પૂર્ણ બનવા માટે તૈયાર નથી. ભગવાન આપણને પૂર્ણ બનાવવા માંગે છે, પણ આપણે તૈયારી દેખાડતા નથી, ત્યાં આપણે અટકીએ છીએ. હવે એ પૂર્ણતા કેવી છે એનું અહીંયા વર્ણન કરે છે. પૂર્ણતાયા પરોપાદે છાયા ચિતક મંડનમ યાતુ સ્વાભાવિકી સૈવ જાત્ય રત્ન વિભા નિભા. સંપત્તિ આદિ પર વસ્તુથી થતી પૂર્ણતા લગ્નાદિ પ્રસંગે માગી લાવેલા આભૂષણો સમાન છે, અને જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ સ્વાભાવિક પૂર્ણતા શ્રેષ્ઠ રત્નની કાંતિ સમાન. પર વસ્તુમાંથી મળનારી પૂર્ણતા એ કોના જેવી છે? માગી લાવેલા આભૂષણો જેવી. તમારા ઘરે લગ્નનો પ્રસંગ હોય, તમારી પાસે પહેરવાના આભૂષણો ન હોય, તમે તમારા સગાવાલા પાસેથી આભૂષણો લઈ આવો કે મારો પ્રસંગ બરાબર રીતે થઈ જાય ત્યાં સુધી મને આભૂષણ પહેરવા માટે આપ. એ આભૂષણો તમે પહેરો પણ ખરા, ચમકે પણ ખરા, પણ તમારા મનની અંદર એની ખુશી હોય કે ન હોય? કારણ કે તમને ખબર છે, હે, તમે લઈ પણ આવો પણ તમને ખબર છે કે આ પાછા આપવાના છે, આ આ મેં પહેર્યા છે પણ એ જોખમી છે, મારા પોતાના હોય અને ક્યારેક તૂટી બૂટી જાય કે ખોવાઈ બોવાઈ જાય તો હજી એક વખત સમજી શકીએ, પણ આ તો બીજા ના છે, લેવાના દેવા પડી જશે. એટલે ભલે બહારથી તમે સુંદર દેખાવાનો પ્રયત્ન કરો છો પણ અંદરથી આકુલતા વ્યાકુલતા ભરેલી પડી છે, અંદરથી તમે ખુશ નથી. બહારથી જગત જે પણ જોશે ને, ઓ કેટલો સરસ સેટ છે, અંદર તમને જ ખબર છે કે આ મારો નથી. બીજા કોઈને તમે જાહેર સાથે બોર્ડ નહીં લગાડો, આ મારો નથી. એટલે એ પોતાને જ ખબર છે. પર વસ્તુમાંથી મળનારું સુખ એ આવું છે, અપૂર્ણ છે. શાસ્ત્રકારો કહે છે કે પર વસ્તુમાંથી જે જે તમને મળી રહ્યો છે એ ક્યારેક ને ક્યારેક જવાનું. તમને જે પણ મળી રહ્યું છે કાં એ વસ્તુ તમારી પાસેથી ચાલી જશે અને કાં તમે એની પાસેથી ચાલ્યા જશો. આ ધન છે, સંપત્તિ છે, ગાડી બંગલો બધું જ છે, કાં ક્યારેક એવી પરિસ્થિતિ આવે કે કરોડપતિ રોડપતિ બની જાય, એની પરિસ્થિતિ એવી બદલાય કે બધી સાધન સંપત્તિ સામગ્રી એની એને છોડીને ચાલી જાય, અને કાં યમરાજા આવે તો એને પોતાને આ વસ્તુઓ છોડીને જવું પડે. શાશ્વત સુખ ક્યાં છે? પૈસામાં સુખ, બંગલામાં સુખ, ગાડીમાં સુખ, પરિવારમાં સુખ, એમાં સુખ છે? હે, દોડીએ છીએ એ આપણી અજ્ઞાન અવસ્થા બતાવે છે, અને વર્તમાન જીવનની અંદર આપણને દોડવું પડે, પણ એની સાથે આપણા આત્માનું શું? બધું દોડો એ પણ બરાબર, આ જીવન છે તો એ બધું કરવું જ પડશે, આ બધું જરૂરી છે તો દોડવું જ પડશે, પણ કેટલું દોડવું એ તમારે પોતાને નક્કી કરવું. કેટલું દોડવું, ક્યાં સ્ટોપ કરવું એ તમારે નક્કી કરવું. સતત દોડતા જઈએ, ટ્રેનને પણ સ્ટોપ હોય છે, વિમાનને પણ લેન્ડિંગ કરવું પડે છે, સતત એ ઉડ્યા કરે ઉડ્યા કરે. બધે ઠેકાણે કંટ્રોલ હોય છે, ખાલી આપણી પાસે જ કંટ્રોલ નથી. બધું સમજીએ છીએ, ઉપરથી વાત આ છે કે બધું સમજીએ છીએ એ છતાં પણ એ જીવનની અંદર ઉતરી શકતું નથી. ભગવાન કહે છે આ બધું પણ કરો એની ના નથી, પણ સાથે તમારા આત્માનું પણ ક્યારે કરશો? તમને એમ લાગે કે ધર્મ બધું પછી કરશું, રિટાયરમેન્ટ પછી કરશું, તો ભગવાન કહે છે કે રિટાયરમેન્ટની એજ બતાવો મને. અને મને ગેરંટી લખી આપો કે આ એજ પછી હું રિટાયર થઈશ ને પછી મારા 24 કલાક ધર્મ આરાધનાની અંદર જશે. એગ્રીમેન્ટ સાઈન કરી આપશો કેમ? પોતાના આત્મા માટે આખા જીવનમાં સમય કેટલો કાઢ્યો? ચાલ આત્મા માટે નહીં, પોતાના પરિવાર માટે જીવનમાં સમય કેટલો કાઢ્યો? કેટલો કાઢ્યો? પરિવાર સાથે, આખો પરિવાર સાથે મળીને તમે 3 ટાઈમમાંથી 1 ટાઈમ સાથે જમો, 1 કલાક સાથે બેસો, પરિવારના સભ્યો, સારી રીતે વાતચીત કરો, આખા દિવસમાં કોને શું અનુભવ થયા, કોની કઈ વાતો થઈ, એ બધી આખો પરિવાર સાથે બેસી અને એક કલાક તમે વાતો કરો, ના કરો? પરિવાર સાથે વાતો ને, પરિવાર સાથે પણ તમે આનંદ પ્રમોદ ની વાતો ન કરી શકતા હો રોજ ની રોજ, તો પછી ક્યારે કરશો? એની ગેરંટી આપો, ક્યારે કરશો? રિટાયરમેન્ટ પછી? હે, રિટાયરમેન્ટ પછી છોકરા અમારી સાંભળશે પણ નહીં. અત્યારનો જે સમય છે, પરિવાર સાથે વિતાવવાનો જે સમય છે, તમારા પોતાના માટે તો ભગવાન તો પોતાના માટેની વાત કરે છે. આ તો અહીંયા જે પરિવાર માટે તમે દિવસ રાત દોડી રહ્યા છો, એ પરિવાર અત્યારે તમારી સાથે જ છે. અત્યારે એક કલાક તમે સાથે નથી વિતાવી શકતા, તો પછી કેટલા લાખો કે કેટલા કરોડ કમાવી લીધા પછી તમે એક સાથે બેસીને સારી વાતો કરશો? કેટલું તમે એક ટાર્ગેટ રાખ્યું? ત્યારે આટલા મને મળી જાય પછી રોજનો એક કલાક દુકાન વહેલો બંધ કરી અને પરિવાર સાથે બેસીશ, એવો ટાર્ગેટ કરો? કોના માટે દોડો છો? પૈસા સાથે જ લગ્ન કરવા હતા? પૈસાથી બધું મળી શકે છે, પણ પૈસાથી મનની પ્રસન્નતા મળી શકતી નથી. મેં કાલે જ વાત કરી, સફળતા, જિંદગીની ટોપ કક્ષાની સફળતા પૈસાથી મળી શકશે, પણ પ્રસન્નતાની એક પણ ક્ષણ પૈસાથી મળી શકવાની નથી. બોલો, સાધુ ભગવંત જે પણ છે, આપણા વિચરી રહ્યા છે, એ તમને પ્રસન્ન લાગે કે અપ્રસન્ન લાગે? પ્રસન્ન છે? એમને આટલા બધા વિહાર કરવા પડે, માથાના વાળો ખેંચીને કાઢવા પડે, ગોત્રી એક એક ઘરે ભર તડકામાં ગોત્રી લઈ લેવા માટે જવું પડે, કેટલા બધા સાધુ જીવનમાં કષ્ટો છે, પ્રસન્ન લાગે કેમ? હે, દેહ છતાં જેની દશા વર્તે દેહાતી, દેહ છે છતાં પણ એમની દશા કેવી છે? દેહતી અતીત છે. દેહની સાથે પણ એમને કઈ લેવા દેવા નથી. એમને તમે કહો કે હું તમને 1 લાખ રૂપિયા આપું છું, તમે 5 મિનિટ માટે અમારો આ ડ્રેસ પહેરીને બતાવો ને જરા, 5 મિનિટ માટે મારો આ સૂટ છે, મારો આ સલવાર કુર્તો છે, બહુ મસ્ત છે, એકદમ નવો લાવેલો છે, 5 મિનિટ માટે ખાલી પહેરો. પહેરશે કેમ? છોડીને ગયા છે, વાસ્તવમાં વધારે પ્રસન્ન સાધુ ભગવંતો છે, એનું કારણ છે, એનું કારણ છે. તમારી પાસે ગાડીઓ કેટલી? તમારા ઘરની અંદર ગાડીઓ કેટલી? 5 માણસ તો 5 ગાડીઓ. એમની પાસે 500 ગાડીઓ વાળા આવીને એમને પગે પડે, બરાબર છે? તમે અહીંયાથી ઇન્ડિયામાં જાઓ, ઇન્ડિયામાં તમારા સગાવાલા હોય એમની પાસે ઠીક છે, બાકી કોઈ પણ જૈનનો ઘર દેખાય, અંદર ટક ટક કરો અને અંદર ઘૂસી જાઓ, તો કોઈ તમને અંદર આવવા દે ના દે? જ્યારે સાધુ ભગવાન તો આખો ઇન્ડિયા એમનો જ છે, કોઈ પણ વ્યક્તિના ઘરે ટકટક કરે એ ભાવપૂર્વક એમને આવકાર આપે,
આખા જગત સાથે એમને કુટુંબનો ભાવ છે, બધાની સાથે વાત્સલ્યનો ભાવ છે, આનંદ છે, મસ્ત આનંદની અંદર પોતાનું જીવન એમનું ચાલી રહ્યું છે. ભગવાન કહે છે આ જીવનની અંદર તમે છો, ભલે સાધુ નથી બની શક્યા, ભલે તમે તમારી પ્રવૃત્તિ ચાલુ રાખી છે, પણ એ ચાલુ રાખ્યાની સાથે એ પ્રવૃત્તિની અંદર ક્યાંક બ્રેક તો લગાવો. ક્યાંક અઠવાડિયામાં એક દિવસ કે 15 દિવસમાં એક દિવસ કે ક્યારેક મહિનામાં એકાદ બે દિવસ તમારા ફેમિલી સાથે વિતાવો. તમારા પોતાની તો વાત પછી આવશે, વાસ્તવમાં પોતાની સાથે વિતાવવાની છે તો ફેમિલી માટે કહેવું પડે છે. જે ફેમિલી તમારી પોતાની છે એના માટે સમય અત્યારે નહીં કાઢો તો ક્યારે કાઢશો. અહીંયા કહે છે કે પરદ્રવ્યથી મેળવેલી જે પણ પૂર્ણતા છે એ માગી લાવેલા ઘરેણા સમાન છે. એટલે ભલે તમારી પૂર્ણતા છે પણ અંદર પ્રસન્નતા નથી, ભલે ગમે એટલા કમાવી લો પણ અંદર પ્રસન્નતા નથી. હવે ધીરુભાઈ અંબાણી છે ને, ધીરુભાઈ અંબાણી ખબર છે ને, એની પહેલાની અવસ્થા શું હતી? ગરીબ હતું, મહેનત કરી કરીને ઉપર આવ્યો. એનું સપનો શું? કરલો દુનિયા મુઠ્ઠી મેં, શું એનું એક વાક્ય હતું, કરલો દુનિયા મુઠ્ઠી મેં. કરી શક્યો? હે, એ દુનિયાની મુઠ્ઠીમાં કરતા કરતા એના પ્રાણ પણ નીકળી ગયા. હવે પછી એની સંપત્તિના જે વારસો છે એની સંપત્તિની અંદર ભાગલા માટે લડ્યા કરે છે. એને એ શું લઈ ગયો? હે, કેટલા લાખ કરોડ લઈ ગયો? 65,000 કરોડ એ મૂકી ગયો હતો. 65,000 કરોડ એટલી સંપત્તિ એ મૂકીને ગયો હતો. એમાંથી 1 રૂપિયો તો લઈ જવા માટે છૂટ આપી, હે, તમને છૂટ મળશે? $1 ખાલી, પ્લીઝ $1. અને સાથે લઈ જવાની છૂટ મળે તો લઈ જાઓ, ના લઈ જાઓ? આટલી મહેનતથી આપણે કમાવ્યા છે, લઈ જાઓ કે નહીં? યુઝલેસ. હા, ક્યાંનો વાપર? ત્યાં નથી વપરાતો ને અહીંયા વપરાય. એટલે એ જ રૂપિયો યુઝલેસ પણ છે ને યુઝફુલ પણ છે. યુઝફુલ કેટલું? ટાઈમ તો લિમિટ હોય ને, એક લિમિટ પછી એ યુઝલેસ. 65,000 કરોડ છે ને એ રોજ કઈ ગણતો નથી. જેટલા દિવસ એ જીવ્યો 65,000 કરોડ રોજ એ ગણી ગણીને આનંદમાં આવે છે. હે, એને જોયા પણ નહીં હોય 65,000 ક્યાં ક્યાં પડ્યા હશે એને પણ નહીં ખબર હોય. આનંદ એને કેટલો મળી શકે? જે ગરીબ વ્યક્તિને રોજની 10 કે 100 ની નોટ મળે એ જોઈને એને આનંદ થાય, એટલો આનંદ એને 1,000 કરોડોની અંદર ન મળે. અપૂર્ણ પૂર્ણતા મેં પૂર્ણતાયા પરોપાદે છાયા ચિતક મંડનમ યાતુ સ્વાભાવિકી શૈવ જાત્ય રત્ન વિભા નિભા. એટલે સ્વાભાવિક રીતે પોતાના અંદરની જે પૂર્ણતા છે એ જાતિવાન એવા રત્નોના તેજ સમાન છે. સ્વાભાવિક પૂર્ણતા શું છે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર.
આપણે ઘણા બધા કહીએ છીએ ધર્મ સાથે આવવાનું છે, બાપા ધર્મ કરો ધર્મ કરો, ધર્મ સાથે આવવાનું છે, બીજો કોઈ સાથે નથી આવવાનું. હે બોલો છો તમે ક્યારે? હે બોલીએ, આપણે બોલતા બોલીએ ને એનો મતલબ શું છે ખબર છે? હે ધર્મ જ સાથે આવવાનું છે એનું મતલબ શું? આ ધર્મ શેનો બનેલો છે? રત્નત્રયીનો, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, આ ત્રણ જ તમારી સાથે આવવાના છે, બીજો કોઈ નથી આવવાનો. એક રૂપિયો પણ નથી આવવાનો, એક છોકરો પણ નથી આવવાનો, એક કપડો પણ નથી આવવાનો, એક ગાડી પણ નથી આવવાની, એક બંગલો પણ નથી આવવાનો. તમારી જે પણ ફેવરેટ ચીજ હોય ને એ પણ તમારી સાથે નથી આવવાની. પત્ની આવશે, પુત્ર આવશે, તમારા ઉપર એટલો મમત્વનો ભાવ છે, તમારી ઉપર એટલો મમત્વનો ભાવ છે, જે પરિવારને તમારા વગર ચાલતું નથી, જે પરિવારને તમારા વગર આજે ચાલતું નથી, તમે જાઓ પછી એ તમને સંભાળીને રાખશે. રાખશે તો કેટલા દિવસ? અહીંયાની સિસ્ટમ શું છે? સંભાળીને રાખવાની છે ને? હે ઘરમાંથી કાઢીને પણ આજે મનોજભાઈ બકરા બન્યા છે કે? જ્ઞાન દર્શન અને ચારિત્ર તમારી સાથે આવવાનું છે, એ સંપત્તિ તમારી સાથે આવવાની છે, તો એ સંપત્તિને ક્યારે ભેગું કરશો? જે સંપત્તિ તમારી સાથે ચાલી શકવાની છે એ સંપત્તિને આપણે ભેગું કરતા નથી, જે સાથે નથી ચાલવાની એને આપણે ભેગું કરી રહ્યા છીએ. જે પરિવાર તમને એક પણ કલાક અંદર નહીં રહેવા દે એ પરિવાર પ્રત્યે મમત્વ ભાવ છે, પણ સાથે સાથે જે સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર તમને મોક્ષમાં લઈ જવા સુધી સાથ આપવાનો છે એ મેળવવા માટેનો મમત્વ ભાવ મેળવવા માટેની તૈયારી આપણી જરા પણ છે? ઓલી એક સજ્જાય આવે છે, વાલા તે વાલા તું કરો, વાલા વળાવીને વળતે, વાલા તે વન કેરા લાકડા, તે તો સાથે રે બળતે, એક રે દિવસ એવો આવશે. વનકેરા લાકડા તમારી સાથે તો બળી જશે, પણ તમારા જે પણ વાલા છે એ તો તમને કાટા બાય બાય કરીને પછી જતા. આમ ડરાવવાની વાત નથી, પણ આ સત્ય છે. ડરાવવાની વાત નથી, હું તમને ડરાવવા નથી માંગતો, પણ જે સત્ય હકીકત છે એ દર્શાવી રહ્યું. ભગવાન કહે છે ને, તમે નૌકારનું જાપ કરો છો, નૌકારનું ધ્યાન કરો છો, પછી શત્રુંજયની તમે ભાવ યાત્રા કરો. શત્રુંજયની ભાવ યાત્રા કરી છે ક્યારે? ભાવથી અહીંયા બેઠા બેઠા શત્રુંજયની ભાવ યાત્રા કરો, પછી સમય શિખરની ભાવ યાત્રા કરો. અમારા મુંબઈમાં એક સાધુ ભગવંતે મૃત્યુની ભાવ યાત્રા કરાવી, આંખો બંધ કરી અને મૃત્યુની અનુભૂતિ. તમારો મૃત્યુ થાય છે ત્યારથી તમે બળી રહ્યા છો ત્યાં સુધીની લાઈવ કોમેન્ટ્રી ચાલુ હતી અને આંખો બંધ કરીને એ ઇમેજિનેશન કરવાનું. જેની પાસે છે ને એક ટાઈમ ખાવાના વાંધા હોય ને તે પણ કરોડોના સપના જોઈ શકે છે. ઇમેજિનેશન હેઝ નો એન્ડ. તમને એવું લાગતું હોય કે અમે તો હજી 100 વર્ષ જીવવાના છીએ તો પણ તમે મૃત્યુની કલ્પના કરી શકો છો એમ કઈ નથી. કઈ ડિફરન્ટ ફિલિંગ થશે ત્યારે કરી જોજો. પણ આપણે આપણે છે ને આપણે બધાને એવું લાગે છે કે આપણને 100 મોટા વર્ષ મળ્યા છે, જેની એજ 50 ની છે ને એને હજી લાગે છે કે હજી 50 તો આમ હસતા ને રમતા હું કાઢી લઉં. જેના 60 વર્ષ થયા હજી 40 વર્ષ તો બાકી છે. પણ અટકવાનું ક્યારે એ નક્કી કરવા માટે ભગવાન કહે છે કે પર વસ્તુની પાછળ જેટલું તમે દોડશો એ માગી લાવેલા ઘરેણા સમાન છે, અને પોતાના આત્માના ગુણોની પાસે તમે દોડશો એ સાચા હીરાની કાંતિ સમાન છે. એ આ બીજી ગાથાની અંદર આ સમજાવે છે. એના પછી ત્રીજી ગાથાની અંદર કહે છે અવાસ્તવી વિકલ્પ ઈશ્યાત પૂર્ણતા જે રિવોર નિધિ પૂર્ણાનંદસ્તુ ભગવાન તિમી તો દધી સંનિઘ. જેમ તરંગોથી થતી સમુદ્રની પૂર્ણતા અવાસ્તવિક છે તેમ હું ધનવાન છું વગેરે વિકલ્પોથી થતી પૂર્ણતા અવાસ્તવિક છે. પૂર્ણાનંદ સ્વરૂપ ભગવાન વિકલ્પ રહિત હોવાથી સ્થિર સમુદ્ર સમાન. સમુદ્ર કેટલો ભરેલો છે, સમુદ્ર કેટલો પૂર્ણ છે એનું માપ શું? સમુદ્રની પૂર્ણતા, સમુદ્રની નું ઊંડાણ, સમુદ્રની વિશાળતા માપવી હોય તો ક્યાંથી માપી શકાય? સમુદ્રના મધ્યની અંદર જો સમુદ્રના કાંઠે તમે ઉભા રહો અને તરંગો આવે, મોજાઓ ઉછળે અને એના કારણે એ કાંઠા સુધી પાણી આવી જાય તો તમે કહો સમુદ્ર પૂર્ણ થઈ ગયું, ફૂલ થઈ ગયું. થાય એવું? થાય ન થાય. કારણ કે એ તરંગો કેવા છે, ક્ષણવાર માટે આવે અને પછી પાછા ચાલ્યા. એટલે એ પૂર્ણતા વાસ્તવિક પૂર્ણતા નથી, એ ક્ષણિક પૂર્ણતા છે. ભરાય પાછો ખાલી થઈ જાય. સાચી જો પૂર્ણતા માપવી હોય, સાચું જો ઊંડાણ માપવું હોય તો સમુદ્રની મધ્યમાં જઈ અને નીચે કેટલું પાણી છે એ માપવાનો પ્રયત્ન કરવો પડે. સમુદ્ર એવો છે, સમુદ્રના કાંઠે જે ઉભા રહે એને કચરો જ મળે, અને સમુદ્રના મધ્યમાં જાય એને રત્ન મળે. સમુદ્રના ગર્ભની અંદર રત્ન છે, સમુદ્રના કાંઠામાં કાંઈ નથી, ખીપલા છે. ભગવાનના શાસનના મધ્યમાં તમે જાઓ તો અંદરથી અમૂલ્ય રત્નો નીકળશે. અહીંયાથી ઉભા ઉભા આવો અમે જૈન છીએ, અમે જૈન છીએ, અમે જૈન છીએ, અમે જૈન છીએ એવું કરવાથી દિન શાસનના રત્નો તમને મળી શકવાના નથી. અહીંયા તો વાત છે પૂર્ણતાની. વાસ્તવિક પૂર્ણતા જો માપવી હોય તો ઊંડાણમાં જવું પડે, ત્યાં સત્ય પૂર્ણતા છે. એવી રીતે વિકલ્પોથી જે થતી પૂર્ણતા છે એ તરંગો સમાન છે. વિકલ્પો એટલે હું ધનવાન છું, મારી પાસે પૈસો છે, મારી પાસે ગાડી છે, આ બધા વિકલ્પના તરંગો છે. ક્યારે એ તરંગો આવશે ને પાછા જશે એ કાંઈ કહેવાય નહીં. ભલભલી બેંકો ઉઠી જાય છે, મોટા મોટા વ્યક્તિઓ ક્યારેક રાતોરાત રોડપતિ થઈ જાય, સત્તો લગાવી દે ને અચાનક બધા હારી જાય, એમને કલ્પના ન હોય. તો આ કેવું છે? ક્ષણિક કહેવાય. તરંગોની જેમ આ બધું ક્ષણિક છે, બુદ્ધ ધર્મની અંદર પણ કહ્યું છે સર્વમ ક્ષણિકમ. ભગવાન બુદ્ધે શું કહ્યું? આ જગત છે, આ જગતની અંદર બધું ક્ષણિક છે, સર્વમ ક્ષણિકમ. જીન શાસનની અંદર પણ બધું તરંગ સમાન બતાવવામાં આવ્યું, ક્યારે ભરાશે અને ક્યારે પાછો જશે એની તમે કલ્પના પણ નહીં કરી શકો. પણ વાસ્તવમાં જો પૂર્ણતા પામવી હશે, વાસ્તવમાં જો સુખી થવું હશે, વાસ્તવમાં જો ધનવાન થવું હશે, તો પોતાના આત્મધનની પ્રાપ્તિ તમને કરવી જ પડશે. આત્મ સ્વરૂપની અંદર તમને રહેવું જ પડશે ને પરમાત્માએ બતાવેલા માર્ગે તમને જવું જ પડશે, એના વગર છૂટકો જ નથી. ચોથી ગાથામાં બતાવે છે જાગૃતિ જ્ઞાન દ્રષ્ટિ તૃષ્ણા કૃષ્ણા ઇજાંગુલિંગ પૂર્ણાનંદસ્ય તત્કિંચાદ દૈન્ય વૃત્તિક વેદના. જો તૃષ્ણારૂપ કાળા નાગનું ઝેર ઉતારવા ઘારુડી મંત્ર સમાન તત્વજ્ઞાન દ્રષ્ટિ પ્રગટે તો પૂર્ણાનંદ ભગવાનને દીનતારૂપ વીંછીના ડંખની વેદના થાય જ નહીં. જેની પાસે ઘારુડી મંત્ર છે એને નાગના ડંખના ઝેરનું ડર જ નથી. જેની તૃષ્ણાઓ ચાલી ગઈ છે, જેની ઈચ્છાઓ શાંત થઈ ગઈ છે, એને કોઈ વસ્તુ મળે કે ન મળે એને કંઈ લેવા દેવા જ. જેની અપેક્ષાઓ ચાલી જ ગઈ છે, મને આ વર્ષની અંદર આટલું પ્રોફિટ કરવું જ છે, ભલે દિવસ હોય કે રાત હોય, આખો દિવસ 24 કલાક મને દોડવું પડે તો ચાલશે, પણ આટલા તો કમાવા જ છે. જેને આવું કોઈ ટાર્ગેટ નથી એ મસ્ત આનંદની અંદર જીવન જીવે છે. જેને કોઈ પણ ટાર્ગેટ નથી એ શાંતિથી જાય, પોતાના ટાઈમે દુકાન પર જાય, પોતાના ટાઈમે આવે, આવીને વોકિંગ કરે, આવીને પરિવાર સાથે બેસે, આવીને પોતાના માટે સમય કાઢે, એક્સરસાઇઝ કરે, પોતાના શરીરનું ધ્યાન રાખે, સાથે ધર્મ કરે, બધું જ આનંદથી એ કરી શકે. અને જે વ્યક્તિ હાય હોયમાં પડ્યો હોય, મને કમાવવું છે, મને આટલા કમાવી લેવા છે, એના ઘરની અંદર બધી સામગ્રી હોવા છતાં એને એ ભોગવતો નથી. હેલ્થના બધા જ સામાન ઘરની અંદર પડ્યા છે પણ ક્યારે એ યુઝ કરતો નથી. સાચું કહેજો, બધાના ઘરની અંદર સ્વિમિંગ પુલો છે, ક્યારે યુઝ કરો છો? ક્યારે હે? ક્યારે કરશો? હમણાં નથી કરતા તો ક્યારે કરશો? કે ખાલી સોવા માટે છે? ઘણાના ઘરમાં એક્સરસાઇઝના સાધનો છે, યુઝ કર્યા છે? ટાઈમ નથી. લોકોને પૂછીએ ને ટાઈમ નથી, ટાઈમ નથી. અરે જે લોકો યુઝ કરે છે ને એમને પણ 24 કલાક મળ્યા છે અને આપણને પણ 24 કલાક મળ્યા છે. ખાલી જમા કરવાનો શોખ, હે? ઉપયોગ શું એમ? શસ્ત્રકારો કહે છે, જેની અપેક્ષાઓ જ નથી, જેની ઈચ્છાઓ જ નથી, ઈચ્છા રહિતનું જીવન ખૂબ જ સહજ બની જાય છે. જેટલા મળે એટલા, આજના દિવસમાં જેટલા મળે એટલા, કોઈ પણ ટાર્ગેટ નહીં. અને ટાર્ગેટ રાખો તો એવું રાખો જેનાથી તમને સંતોષ થાય. એટલે પુણ્યા શ્રાવકની વાત આવે છે, પુણ્યા શ્રાવક એટલું જ કમાવતો જેટલું એને એ દિવસ પૂરતો ચાલે, બીજા દિવસ માટે એ સંભાળીને ન રાખે. એની કોઈ અપેક્ષાઓ જ નહીં, ઈચ્છાઓ જ નહીં. એટલા મળી જાય એને પૈસા, એટલે પછી એ ધંધો ગમે એટલો અધિક કસ્ટમર ઉભા હોય તો પણ એ ધંધો બંધ કરીને પોતાના સામાયિકની અંદર લાગી જાય. અપેક્ષાઓ અને ઈચ્છાઓ જેની શાંત થઈ જાય છે એને દૈન્ય વૃષ્ટિક વેદના, વૃષ્ટિકની વેદનાઓ પણ એને કઈ લાગતી નથી. અપેક્ષાઓ રાખો છો માટે એ અપેક્ષાઓ તૂટે ત્યારે ડંખ લાગે છે. જો અપેક્ષાઓ જ ન હોય તો એ પૂરી થાય કે ન થાય, એ અપેક્ષાઓ ઈચ્છાઓ તૂટે કે ન તૂટે, એનાથી આપણને કઈ વિશેષ ફરક પડતો નથી. એટલે જીવનમાંથી અપેક્ષાઓને કાઢી નાખો. મારા પુત્ર મને સંભાળે, બહુ લઈ આવે, અમે રિટાયર થઈએ, હે, બધી જ અપેક્ષાઓ કાઢી નાખો. જો કરે તો અમારા પુણ્ય, અને જો ન કરે તો અમારા કર્મો. જે પણ મળ્યું છે એની અંદર હું સુખ ભોગવી શકું, નથી મળી શકવાનું એની અપેક્ષાઓ છોડી દો. શાસ્ત્રકારો આ અપેક્ષાઓ દૂર કરીને પૂર્ણતા પામવાનો ઉપાય બતાવે છે. પૂર્યંતે એન કૃપણા સદુપેક્ષૈવ પૂર્ણતા પૂર્ણ નંદ સુદાસ્નિગ્ધા દ્રષ્ટિ રેશામનિષિણા. જે ધનાદિકથી હીન તત્વવાળા જીવો પૂર્ણ બને છે તેની ઉપેક્ષા જ પૂર્ણતા છે. પૂર્ણ આનંદરૂપ અમૃતથી આર્દ્ર બનેલી આ દ્રષ્ટિ તત્વજ્ઞાનીઓની હોય છે. ધનથી જે વ્યક્તિ પૂર્ણ બને, ધન મેળવવાથી જે વ્યક્તિ પૂર્ણ બને છે, શાસ્ત્રકારો કહે છે એની ઉપેક્ષા જ પૂર્ણતા છે. ધન મેળવવાની નહીં, ધનથી છૂટવાની ઉપેક્ષા જ એ પૂર્ણતા છે. શરીરને સાચવવાની નહીં, શરીરને કષ્ટ આપીને કર્મ નિર્જરા કરવાની વાત જ પૂર્ણતા છે. એટલે મમત્વ ભાવ તમારો દૂર થાય એવી અહીંયા શાસ્ત્રકારો વાત કરી રહ્યા છે. અપૂર્ણ પૂર્ણતા મેતી પૂર્ય માણસ તું હિ હશે પૂર્ણાનંદ સ્વભાવો એમ જગત અદભુતદાયક. ત્યાગના પરિણામ વડે ધનાદિક પૌદ્ગલિક પદાર્થોથી અપૂર્ણ આત્મા જ્ઞાનાદિ ગુણોથી પૂર્ણ બને છે, અને પૂતગલોથી પૂર્ણ થતો આત્મા જ્ઞાનાદિ ગુણોથી હીન બને છે. પૂર્ણાનંદ આત્માનો આ સ્વભાવ જગતને આશ્ચર્ય કરનારો છે. અપૂર્ણમ પૂર્ણતામેતી, અપૂર્ણ થવાની અંદર જ પૂર્ણતા છે. ખાલી થવામાં જ આપણે ભરાઈએ છીએ. ગ્લાસ પાણીનો ભરેલો છે, કોઈ વ્યક્તિએ પાણી ખાલી કરી નાખ્યું, હવે એ ગ્લાસ ખાલી છે કે ભરેલો છે? ખાલી છે કે ભરેલો છે? ખાલી છે. પાણીથી એ અડધો ભરેલો હતો ત્યારે અડધો જ હવાથી ભરાયેલો હતો. જેવું એ પાણી ખાલી થઈ ગયું તો હવાથી જ એ પૂર્ણ થઈ ગયો. આનંદ છે પણ સાથે હાય હોય છે, એટલે આનંદની માત્રા ઓછી છે અને હાય હોયની માત્રા વધારે છે. આ હાય હોયને જીવનમાંથી કાઢો તો આનંદથી આખો જીવન ભરાય જાય. અપૂર્ણ થઈને પૂર્ણ બનવું,
ખાલી થવામાં જ ભરાઈ જવાની વાત શાસ્ત્ર કરે છે. અપૂર્ણ પૂર્ણતામેથી જે અપૂર્ણ બને એ જ પૂર્ણ બની શકે છે. એટલે બાહ્ય વસ્તુઓથી જે અપૂર્ણ બને એ અંતર આનંદથી પૂર્ણ બની શકે, પર દ્રવ્યથી જે અપૂર્ણ બને એ પોતાના આત્મદ્રવ્યમાં પૂર્ણ બની શકે છે. મેં કહ્યું હતું તમને, ભગવાનને દીક્ષા લેવાની કોઈ જરૂરત નહોતી. ભગવાનને ખબર છે મને તો કેવળ જ્ઞાન થવાનું છે, છતાં પણ જે સાંસારિક સુખોની અંદર ભગવાન મગ્ન હતા, ભગવાન તો રાજા હતા, રાજકુમાર હતા, એટલે જે પણ ભૌતિક સુખ, જે પણ સાંસારિક સુખ એમને પ્રાપ્ત થયું એને છોડીને વાસ્તવિક ગુણોની પ્રાપ્તિ ભગવાને કરી શક્યા. એને છોડ્યા વગર વાસ્તવિક સુખની પ્રાપ્તિ થઈ શકી ન હોય. એટલા માટે ભગવાને આને છોડ્યું અને આત્માના ગુણોને વિકસાવ. અપૂર્ણમ પૂર્ણતામેતિ, એની અંદર પછી કહેવાય છે કે પૂર્ણાનંદ સ્વભાવો એમ જગદ અદભુતદાયક. આ પૂર્ણાનંદથી જે આનંદની તમારે પ્રાપ્તિ થશે એ આખા જગતને અદભુત લાગશે, આખા જગતને અદભુત લાગશે. સાધુ ભગવંતોનું આનંદ આપણને અદભુત લાગે છે. શા માટે? આપણને એવો આનંદ મળી શકતો નથી અને એમની પાસે એક ખિસ્સો નથી તો પણ આટલા આનંદિત છે. જે દિવસથી દીક્ષા લે એ દિવસથી એમનું કાળ ધર્મ થાય ત્યાં સુધી એક પણ રૂપિયાનો સંગ્રહ કર્યા વગર એમનું જીવન બરાબર ચાલે છે. પાછા લોકો પગ દબાવે, તમારા ઘરમાં કોઈ પગ દબાવે છે? હે, બધા લોકો એમની વાતો માને? ઘરમાં તમારી વાતો માને છે? હે, આનંદ કોને વધારે? આ તમને ખાલી બતાવું, એક્ઝામ્પલ બતાવું. પછી આ કે છે ખાલી એમને જ કહો છો, તમારી વાત એ પણ નથી માનતા, એમની વાત તમે નથી માનતા, એટલે પછી સામ સામે ફિટુસ થઈ જાય. આપણે શું કહીએ, જેને તેવું. એટલે અહીંયા કહે છે કે પૂર્ણતાથી જે આનંદ પ્રાપ્ત થાય છે એ આખા જગત માટે અદ્ભુત હોય છે. ભગવાન મહાવીરને આટલા બધા કષ્ટ આવ્યા તેમ છતાં એમને જે અંતરની અંદર આનંદ હતો એ આખા જગત માટે અદ્ભુત છે. આટલી પ્રસન્નતા હતી, આટલા કષ્ટોની અંદર પણ ભગવાનનું મન પ્રસન્નતામય હતું. ને આપણને જરાક કષ્ટ આવી જાય ને તો અહીંયા તો કયા કયા પ્રકારના કષ્ટ આવે મને ખબર નથી, પણ ઇન્ડિયાની અંદર છે ને મચ્છરો ઘણા હોય. એક મચ્છર જો ચોંટી જાય તો આકુલતા વ્યાકુલતા આવી જાય. ભગવાનને આટલું બધું કષ્ટ હોવા છતાં પણ પૂર્ણાનંદની અંદર મસ્ત છે. એટલે પૂર્ણતાનો જે આનંદ છે એ અદ્ભુત છે. પરસ્પર કૃતોન્માથા ભૂનાથા ન્યૂનતે ક્ષીણ સ્વસ્વત્વ સુખ પૂર્ણસ્ય ન્યૂનતા ન હરે રપી. જે પરવસ્તુઓથી પૂર્ણ છે એવું જેને સુખ મળ્યું છે એ ભલે આખો ગુનાથ હોય, એટલે આખી ધરતીનો રાજા હોય, છતાં એને આનંદ આવતો નથી. અને જે સ્વસ્વત્વ પોતાની અંદર જે સુખી છે એ ભલે ગરીબ છે પણ એને ઇન્દ્ર જેવું આનંદ આવે છે. ધીરુભાઈ અંબાણી હોય અમે એટલો આગળ વધે, પણ એની જે મૃત્યુ પહેલા કોઈ એને પ્રશ્ન જો પૂછવામાં આવ્યો હોય, એ તમારો તો સ્વપ્ન છે આખી દુનિયાને હું મુઠ્ઠીમાં કરી લઉં, તમે આખી દુનિયાને મુઠ્ઠીમાં કરી શક્યા નહીં, તો પછી તમને કેવું લાગે છે? રિપોર્ટર આમ પૂછે, તમને કેવું લાગે છે? હવે શું જવાબ આપે? હું મારું ગોલ પૂરો ન કરી શક્યો એનો મને દુઃખ છે, આટલો પૈસો હોવા છતાં પણ હજી હું મેળવી ન શક્યો એનો દુઃખ છે. જ્યારે સાધુ ભગવંતને કોઈ પૂછે તમારી પાસે એક રૂપિયો પણ નથી તો તમને કેવું લાગે છે? શું કે હું એટલો સુખી છું, એટલો સુખી છું, એટલો સુખી છું કે લોકો ભલે રોજ ઘરની અંદર એક શાક ખાતા હોય, મને મારા પાત્રની અંદર 10 પ્રકારના શાક મળે છે. મળે કે ના મળે? કેટલા સુખી! એ તો બાહ્ય સુખની વાત છે, પણ પોતાના આત્માનું સુખ એનું એ પ્રકારનું હોય કે સાધુ એક વર્ષના દીક્ષા પર્યાય વાળો થાય, એટલે અનુત્તરવાસી જે દેવો હોય એમના સુખોથી પણ આમનું સુખ ચડી જાય. અનુત્તરવાસી દેવોનો જે કક્ષાનો સુખ હોય એના કરતા એ સાધુનો સુખ ચડી જાય. એના પછી છેલ્લી 8મી ગાથામાં કહે છે, કૃષ્ણે પક્ષે પરીક્ષીણે શુક્લે ચ સમુદંશતિ જ્યોતંતે સકલાપેક્ષા પૂર્ણાનંદ વિધો કલા. કૃષ્ણ પક્ષનો ક્ષય થાય અને શુક્લ પક્ષની શરૂઆત થાય તેમ તેમ ચંદ્રની ચાંદનીઓ વધતી જાય છે, ચંદ્રની કળાઓ ખીલતી જાય છે. કૃષ્ણ પક્ષની અંદર ચંદ્રની કળાઓ મંદ થતી જાય અને શુક્લ પક્ષની અંદર એ કળાઓની વૃદ્ધિ થતી જાય. તેમ તેમ આ જીવોની અંદર પણ જ્યાં સુધી સત્ય માર્ગ આપણો સમજાયો નથી ત્યાં સુધી આપણે બધા કૃષ્ણ પક્ષી છીએ, અને જ્યારે સમ્યક દર્શન આવે, જ્યારે સત્ય માર્ગ સમજાય, ત્યાર પછી એ જીવને શુક્લ પક્ષી કહેવાય. એટલે એના પછી એનો આનંદ ઉત્તરોત્તર વધતો જાય, એ આનંદ ઘટે નહીં. મેં કહ્યું હતું ને આપણો આનંદ કેવો છે, એક લેવલ સુધી વધે પછી એ ઘટતો જાય, ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટી. મેં એક્ઝામ્પલ આપ્યું હતું 25 ગુલાબજાંબુ જે ખાય એના પછી 26મો ગુલાબજાંબુ એને સુખને બદલે દુઃખનું કારણ બને છે. પણ આ શુક્લ પાક્ષિક જીવો ને સત્ય જ્ઞાન જો સમજાઈ જાય છે એના પછી જે આનંદ છે એ ઉત્તરોત્તર વૃદ્ધિ વૃદ્ધિ વૃદ્ધિને પામતો જાય છે. એટલે મોક્ષમાં જીવને મળે શું છે? તો મોક્ષમાં બીજો કાંઈ નથી, અનંત સુખ છે, અને એક સુખ ક્ષણે ક્ષણે વૃદ્ધિ પામતું રહે છે, એ સુખ ક્યારેય ઘટતો નથી. આને કહેવાય પૂર્ણતા. આ એક અષ્ટક થયું છે, એવા તો 32 અષ્ટક છે, આપણી પાસે સમય નથી, એટલે આવતીકાલે આપણો વિષય અલગ છે. 18 પાપસ્થાનકની નિકંદનાનો છે. પરમાત્મા પાસે જે આપણે 18 પ્રકારના પાપો જીવનમાં બાંધી રહ્યા છીએ એ પરમાત્મા પાસે એમાંથી છૂટવાનું પ્રાર્થના કરવાની છે. અને એના પછી એક જે જ્ઞાનસારનો ટોપિક હતો એની અંદર આપણને માર્ગાનુસારીના 35 ગુણો કવર કરવાના છે, એ આપણો સ્કીપ થઈ ગયો હતો. માર્ગાનુસારી એટલે ભગવાનના માર્ગે ચાલનાર જે વ્યક્તિ છે એના 35 ગુણો કયા, એ 35 ગુણો ઉપર થોડી ચર્ચા કરવાની. આ તો ગુડ વિષય છે, એટલે આને જો ચલાવવામાં આવે તો વર્ષોના વર્ષો સુધી આ જ્ઞાનસાર ચાલી શકે, પણ વિશેષ ઊંડાણ વાળો હોવાથી આપણને સામાન્ય બોધ પ્રાથમિક કક્ષાની જરૂર છે. તો એ આપણે માર્ગાનુસારીના 35 ગુણો લેશું તો મને લાગે છે કે આપણને વધારે ઉપયોગી રહેશે. એટલે આ પણ ઉપયોગી, આ તો અતિ ઉપયોગી છે, પણ એ કક્ષા સુધી આપણે હજી સુધી પહોંચી શકતા, આપણા ભેજામાં વધારે ઘૂસી શકતો નથી, ઓવરડોઝ થઈ જશે.
આજે આજે તો એમ જ ઓવરડોઝ જેવું લાગે છે. એટલે ત્યારે આપણે માર્ગાનુસારીના 35 ગુણો એ મંગળવાર બુધવારના વિષયમાં જોઈએ. વિરાગના વિરુદ્ધ કઈ બોલાયું.